તારીખ 26/4/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 445 અને 446 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 154.
મુંબઈમાં ચાતુર્માસ કરવાનો વિચાર છે કે જેને લઈને સમાગમ રહે એવા હેતુથી એમણે અંબાલાલભાઈ પાસે પૂછાયું છે. એ સંબંધમાં આ પત્ર છે. જેની અત્રે ચાતુર્માસ આવવા ઈચ્છે છે, હું એટલે આખો વર્ષ શબ્દ નથી લેતો. સંપ્રદાયમાં પણ સંપ્રદાય બુદ્ધિ વાળા જેવો એવું ઇચ્છતા નથી કે ત્યાગી હોય એ ગ્રહસ્થને અનુસરે, ગ્રહસ્થનો ઉપદેશ સાંભળે, ગ્રહસ્થનો વિનય કરે, પ્રણામ કરે. એ ત્યાગીના માટે તો ઉચિત દેખાવ થતો નથી અને સંપ્રદાય દ્રષ્ટિએ તો પણ એમને વાંધો આવે એવું હોય છે. એટલે પણ એમણે આખો શબ્દ નથી લખ્યો, પણ હું મુનિનો પહેલો અક્ષર જ લખ્યો છે. ચાતુર્માસ મુનિઓ કરે છે એના ઉપરથી અર્થઘટન થાય છે. એ મુનિ સંબંધી વાત છે. જે મુનિ અત્રે ચાતુર્માસ અર્થે આવવા ઈચ્છે છે, મુનિ એટલે દિગંબર મુનિ નથી, પણ આ સ્થાનક વાસીના કોઈ સાધુ છે જે એમના સંપર્કમાં ઓછા હોતા પ્રમાણમાં આવ્યા છે. એમના પ્રત્યે એમને સદભાવ થયો છે. તેમનો જો આત્મા ન દુભાય તેમ હોય તો જણાવશો કે આ ક્ષેત્રને વિશે તમને આવનું નિવૃત્તિ રૂપ નથી. આમાંથી કેટલી વાતો નીકળે છે કે કોઈ પણ માણસની ઈચ્છા વિરુદ્ધ વાત કરવી એટલે એને દુભાવવાનો પહેલો પ્રસંગ ઉત્પન્ન થાય છે. મને ઈચ્છા થઈ મુંબઈમાં ચાતુર્માસ કરવાની અને એને સિદ્ધિ ના પાડે તો એની ઈચ્છા વિરુદ્ધ એને વર્તવાનું થાય છે. જે એને દુઃખ પહોંચે છે, દુઃખ પહોંચે છે. કોઈને પણ દુઃખ પહોંચાડવું એ તેના આત્માને દુભાવવા જેવી વાત છે. એમનું વલણ વ્યવહારિક રીતે વર્તનામાં કેટલું શુદ્ધ વલણ હતું કે કોઈનું મન નહીં દુભાવવું. તો એ મુનિ તો એમના પ્રત્યે સદભાવ વાળા હતા અને એનો સદભાવ તો એમાં રોક લાગતી હતી. એનું મુદ્દું ભાઈ એની ઈચ્છા વિરુદ્ધ થાય તેથી પણ એનું મન દુભાય, તીવ્ર પ્રકાર થાય. એટલે એમને કહો તો એ રીતે કહેજો એમ કહેવું છે. એમને કઈ કહો તો એમનો આત્મા ન દુભાય એવી રીતે એમની સાથે વાત કરજો. એમનો આત્મા દુભાય એવી રીતે વાત નહીં કરતા. કેવી શૈલી છે જ્ઞાનીના વર્તનમાંથી શિક્ષા લેવાની છે, બોધ લેવાનો છે, ઉપદેશ લેવાનો છે કે અરસ પરસ કેવી રીતે વર્તવું. તેમનું જો આત્મા ન દુભાય તેમ હોય તો જણાવશો કે આ ક્ષેત્રને વિશે તમને આવું નિવૃત્તિ રૂપ નથી. આ ક્ષેત્રમાં મુંબઈનું ક્ષેત્ર એમાં નિવૃત્તિ ઓછી છે, પ્રવૃત્તિ ઘણી વધી જાય છે. કોઈ એમ કહે કે ગ્રહસ્થને તો વધે પણ મુનિને કેમ વધે, કે મુનિને પણ બાહ્ય પ્રવૃત્તિ વધે છે. કેમ કે ત્યાં સંખ્યા મોટી હોય છે, સંખ્યા મોટી હોય છે એટલે દરેક પોતપોતાના ટાઈમે એમની પાસે અનેક પ્રકારની વાતચીત લઈને આવે. બધાને કંઈક સમજણ પડતું નથી કે આ વાત કરાય કે ન કરાય. અહીંયા ભૂતપૂર્વ લોકો તો શું કરે છે કે દીકરા દીકરીના સગા સગપણની વાત પણ ત્યાગીઓ પાસે સલાહ માંગે. ખરેખર તો એવી વાત એમની પાસે સારી ઉચ્ચારાય પણ નહીં. તો એ પ્રવૃત્તિનો વિષય થઈ પડે છે. અનેક જણોને મળવું હળવું, અનેક જાતના અરસપરસના વિચારો નિયુક્તિઓ, એ બધી બાહ્ય પ્રવૃત્તિમાં મુંબઈ જેવા ક્ષેત્રમાં મુનિઓએ રહેવું એ બાહ્ય પ્રવૃત્તિમાં વધારે આવવાનો એક પ્રકાર ઉભો થશે. એમ જાણીને એમ કહ્યું કે આ ક્ષેત્રને વિશે તમને આવવું નિવૃત્તિરૂપ નથી. કદાચ અત્રે સત્સંગની ઈચ્છાથી આવું વિચાર્યું હોય તો તે જોગ બંધનનો વિકલ્પ છે. તે પોતાના સત્સંગની વાત કરે છે. અમારા સત્સંગમાં આવવા માટે અમને એમ વિચાર્યું હોય તો અમારો યોગ બનવો પણ ઘણો અહીંયા વિકલ્પ છે. અમે પણ અહીંયા બહુભાગ પ્રવૃત્તિમાં સમય વ્યતીત કરતા હોવાથી વળી શ્રીમદજી પોતે એ જે ઉપાશ્રયમાં હવે ત્યાં જાય ત્યારે થાય ને, મુંબઈમાં તો દૂરના મામલા હોય છે, ત્યારે પોતાને પણ એટલો સમય કાઢ્યો ત્યાં જવું, અથવા તો એમની શ્રીમદજીના ઘરે આવે તો તે પણ યોગ્ય નથી. કે બીજા મને ઠીક લાગશે નહીં લાગે, મોટો સમાજ છે, હું એના પ્રચાર થતો પડશે, કોઈ વિરોધ કરે છે, કોઈ કાંઈ કરે, કોઈ કાંઈ કરે, એટલા ખાતર. એટલે એમ કહ્યું કે અમારો યોગ બનવો પણ અહીંયા ઘણો વિકટ છે. કારણ કે અમારું ત્યાં જવું આવવું બને એમ સંભવતું નથી. પેલા તો ન આવે, મને ઉઠીને ગ્રસ્તના ઘરે ન આવે ઉપદેશ લેવા, પણ આ પણ જાય તો એ બનવું પણ સંભવતું નથી. કેમ કે ત્યાં એમને એકાંત ન હોય, વસ્તી ઘણી રહી એટલે કોઈ ને કોઈ, કોઈ ને કોઈ, કોઈ ને કોઈ આવતા જતા રહે. હવે ગ્રસ્ત વેશવાળા ઉપદેશ આપે, સમજાવે, મને સમજવા બેસે, ઘાટ થોડો વિચિત્ર લાગે. એટલે એમને એ પરિસ્થિતિ મંજૂર નથી કરી. પ્રવૃત્તિના બળવાન કારણોની તેમને પ્રાપ્તિ થાય એવું અત્રે છે. અત્યારે તો પ્રવૃત્તિ અહીંયા તો અહીંની પરિસ્થિતિ જોતા મને બાહ્ય પ્રવૃત્તિ વધી જશે એમ જાણી જો બીજો વિચાર કરવો તેમને સુગમ હોય તો કરવો યોગ્ય છે. જો તેમને કોઈ બીજો વિચાર કરવો હોય તો એ કરવો જરૂરી છે. અહીંયા આવે એમાં કાંઈ એમનો જે હેતુ છે અહીંયા આવવાનો એ સફળ થાય એવી પરિસ્થિતિ દેખાતી નથી. એ પ્રકારે લખવાનું બને તો લખશો. હાલ એટલે કોઈ આજુબાજુના ગામમાં હશે કદાચ નજીકના, એમને લખશો. હાલ તમને ત્યાં શ્રી દશા વર્તે છે. અંબાલાલભાઈને પૂછ્યું છે કે તમારી આત્માની દશા કેવી ચાલી રહી છે, શરીરની તબિયત કેવી ચાલી રહી છે, એમને શું પૂછ્યું. તમારી દશા કેવી ચાલી રહી છે એવું પૂછ્યું. સમાગમ જોગ વિશેષપણે ત્યાં સત્સંગનો કરવો યોગ્ય છે. ત્યાં પણ જે મુમુક્ષુઓ શ્રીમદજીના પરિચયમાં આવેલા એટલે એક વિચારધારાવાળા હતા, એમણે અરસ્પર સત્સંગ કરવો યોગ્ય છે અને વિશેષપણે સત્સંગ કરવો યોગ્ય છે. વિશેષપણે એટલે શું કે આ વિષયમાં આ માર્ગમાં કેવી રીતે આગળ વધી શકાય એ સંબંધમાં ઊંડા ઉતરવું અને સમય અને શક્તિનો વિશેષ એ દિશામાં ઉપયોગ થાય એ રીતે સત્સંગ સત્સંગ કરવો યોગ્ય છે. આ જ્ઞાનીની ભલામણ કહો તો ભલામણ છે, આજ્ઞા કહો તો આજ્ઞા, અને તે પણ કેવળ નિષ્ફળ બુદ્ધિથી, સામાના હિતને અભિપ્રાયથી માત્ર કહેવા માંગે છે. વિશેષ તમારા કોઈ પ્રશ્નના ઉત્તર સિવાય લખનું હાલ શોધતું નથી. હવે જે મનીષ બંધુનો પ્રશ્ન હતો એનો ઉત્તર આપ્યો છે, અને એ સિવાય બીજું કાંઈ લખનું ઉઠતું નથી, એટલે કાંઈ લખતો નથી. આ પત્ર અહીંયા સમાપ્ત કરો છો એમ કહે છે આત્મશ્રી શ્રી સૌભાગ્ય. આત્મસ્થિત પોતાના માટે આત્મસ્થિત એવો શબ્દ લખ્યો સૌભાગ્યભાઈ, પોતે આત્મસ્થિત છે એટલું અંબાલાલભાઈ સ્પષ્ટ લખ્યું છે. પોતાને સ્વરૂપસ્થ દશાનો ઉલ્લેખ છે એની અંદર 446મું પત્ર છે સૌભાગ્યભાઈ પર. અવકાશ લેવાની જ્ઞાની પુરુષોએ હા કરી નથી, કેવળ એટલે એકાંતે તે વિશે નકાર કર્યો છે. શું કહે છે? સંસારી જીવની શું પરિસ્થિતિ છે એનું બયાન કર્યું છે કે આ જીવ એના સર્વ પ્રદેશેથી પ્રદેશે પ્રદેશેથી સંસાર બાજુ આકર્ષિત થયેલો છે. જીવના રોમ રોમથી પ્રદેશ પ્રદેશથી સંસાર પ્રત્યેનું આકર્ષણ છે, સર્વ પ્રદેશેથી સંસાર પ્રત્યે આકર્ષાયેલો આ જીવ છે. પરંતુ એક સમય માત્ર પણ સંસાર બાજુ જવા જેવું નથી. આ વિતરાગ માર્ગનો સિદ્ધાંત છે. કેવળ વિતરાગતા જ આરાધવા યોગ્ય છે, અને પરિપૂર્ણ વિતરાગતાએ પહોંચવું, પરિપૂર્ણ વિતરાગતાને સાધ્ય કરવી એ આ માર્ગનો સિદ્ધાંત છે. એટલે સંસાર છે એ વિતરાગતાથી વિરુદ્ધ છે, તેથી કહે છે કે જીવના પ્રદેશે પ્રદેશેથી જે સંસારનું આકર્ષણ થઈ રહ્યું છે એવા આ સંસારને વિશે એક સમય માત્ર પણ અવકાશ લેવા જેવો નથી. ખાલી એના માટે સમય શક્તિ એક સમય માત્ર પણ બચાવવા જેવી નથી. આમ જે જીવો વિતરાગ માર્ગને આરાધવા ઈચ્છે છે એવા જીવનો અભિપ્રાય અને એવા જીવનું વલણ અંતરમાં કેવું હોય છે એનો નિર્દેશ કર્યો છે. એ વગર આ માર્ગનો પ્રારંભ થતો નથી. આવા અભિપ્રાય વગર અને આવા વલણ વગર એની આંશિક દશા ઉત્પન્ન નથી થતી. પ્રથમ અંશની દશા, જગન્ય અંશની દશા પણ ઉત્પન્ન થતી નથી. અમે સંસારી છીએ એમ કરીને સંસારને પકડી રાખવો છે કે અમે સંસારી છીએ એ અમારે સંસાર હવે ટાળીને અસંસારી દશા ઉત્પન્ન કરવી છે? ભાવના શું છે એમ કેવું છે કે સંસારમાં રહ્યા હોવા છતાં તમારો આત્મા તો સિદ્ધ સમાન છે. ગુરુદેવ તો કહેતા કે પ્રભુ તું એમ ન માન કે હું સંસારી છું. શું કે તું એમ ન માન પ્રભુ? શું કે પ્રભુ કે પાછા સંસારીને એમ શું કે પ્રભુ તો એમ ન માન કે તું સંસારી છું, તું તો પ્રભુ પરમાત્મા છો ને એમ કે. ગુરુદેવના વચનોમાં કેટલી કરુણા હતી એ અંતરથી અભ્યાસ કરવા જેવો વિષય છે. અંતરથી અભ્યાસ કરવા જેવો વિષય છે. પામરમાં પામર પ્રાણીને એમ કહે કે પ્રભુ તું તો સિદ્ધ પરમાત્મા છો ને પ્રભુ, તું તને સંસારી ન માન, ભલે પૂર્વ કર્મના યોગે ઉદયે તને તારી સંસાર અવસ્થા દેખાતી હોય તો પણ તારા મૂળ સ્વરૂપનો સ્વીકાર કર, એનો અસ્વીકાર ન કર. સંસાર દશાના સ્વીકાર આગળ એનો અસ્વીકાર ન કર, પણ તારા પૂર્ણ પદનો સ્વીકાર કરીને એને ગૌણ કરતો, ગૌણ કરતા એ ટળશે એમ અભિપ્રાય છે. એવા સંસારને વિશે એક સમય માત્ર પણ અવકાશ લેવાની, એક સમય માત્ર પણ એ સંસાર પાછળ ખર્ચવાની, જ્ઞાની પુરુષોએ હા નથી પાડી, સંમત નથી કરી એ વાત. નહીં નહીં, અમે એ વાતમાં તમારી સાથે જરાય સંમત થતા નહીં. તમે સંસારમાં જાઓ, સંસારમાં રસ લ્યો, સંસારી પણ એ સંસારના કાર્ય કરો, સંસારી થઈને રહો, સંસારી થઈને જીવો, એક સમય પણ અમે એ વાતને સ્વીકારતા નહીં. કેવળ તે વિશે નકાર કર્યો છે, એકાંતે નકાર કર્યો છે. કેવળ એટલે એકાંતે, એ સમ્યક એકાંત. તે આકર્ષણથી ઉપયોગ લ્યો અવકાશ પામે. હવે આમ લીધું કે ઉલટી સ્થિતિ છે, આ જીવને તો પૂરેપૂરું સંસારનું આકર્ષણ છે, પ્રદેશે પ્રદેશે છે. જ્યાં એક સમય પણ જ્ઞાનીની આજ્ઞા નથી ત્યાં પૂરેપૂરો ડૂબી જાય છે. ત્યારે કહે છે કે તું જો પૂરેપૂરો ડૂબેલો છો તો હવે એ આકર્ષણમાંથી થોડો અવકાશ લે, હવે એમાંથી કાંઈક અવકાશ લે, તો આના માટે ખાલી જગ્યા રાખે, પૂરેપૂરું રવા દે, તું એ બાજુ જાવ, થોડીક ખાલી જગ્યા કરે, અવકાશ કરતો થોડું. એ આકર્ષણથી ઉપયોગ જો અવકાશ પામે, ક્યાં અવકાશ લેવાનો છે? ઉપયોગમાં. એમ કહીને એમ કહી કે જીવ બાહ્ય નિવૃત્તિ લઈ શકે છે અને લે છે, અનેક કારણો હોય છે. ઉદયમાં તે પ્રકારની સાનુકૂળતા થતા બાહ્ય નિવૃત્તિમાં જીવ આવી જાય છે અને આવી શકે છે. કેમ કે બીજી ચિંતા બીજી ઉપાધિ ન હોય તો સામાન્ય રીતે બાહ્ય નિવૃત્તિ લેવી એ કોઈ એટલો અઘરો વિષય નથી. કોઈ તો વિચાર બળવાળા જીવો એવી પોતાની પુણ્યના ઉદયવાળી સ્થિતિ ન હોય તો પણ જોર કરીને બાહ્ય નિવૃત્તિ લઈ લે છે. પણ ઉપયોગમાં અવકાશ રાખવો, ઉપયોગથી નિવૃત્ત થવું, અને એ ઉપયોગની નિવૃત્તિ અર્થે બાહ્ય પ્રવૃત્તિમાં જતા ઉપયોગને નિવૃત્ત કરવો અને તેથી બાહ્ય નિવૃત્તિ લેવી, એ પ્રકારનો વિવેક હોય તો જરૂર આ માર્ગની અંદર આ માર્ગનો લાભ થાય ને થાય. પણ અંતર નિવૃત્તિના હેતુએ બાહ્ય નિવૃત્તિને અનુમોદન આપેલું છે શાસ્ત્રમાં, અથવા તીર્થંકર દેવની આજ્ઞામાં એ પ્રકારે નિવૃત્તિ છે. પણ એવું નથી કે નિવૃત્તિ લે અને ઉપયોગ બાહ્ય પ્રવૃત્તિમાંથી ન છૂટે, એ નિવૃત્તિ તો જરા પણ યોગ્ય નથી. એ ખરેખર તો નિવૃત્તિ નથી, બહારનો દેખાવ ભલે નિવૃત્તિ ન હોય પણ એ ખરેખર નિવૃત્તિ નથી એમ છે. એટલે ત્યાંથી વાત લીધી કે સંસાર પ્રત્યેના આકર્ષણથી ઉપયોગમાં જો અવકાશ ઉત્પન્ન થાય, જો ઉપયોગ અવકાશ પામે તો તે જ સમયે તે આત્માપણે થાય, આત્માકારે થાય, આત્મા રૂપે થાય, આત્મ સ્વરૂપ પ્રગટ કરે એમ કહેવું છે. તે જ સમયે, હો, બીજો સમય નથી લીધો, એક જ સમય લીધો છે, ભૂલ એક સમયની છે જીવની. શું કહે છે કે જો ઉપયોગ એક સમય માટે બહારથી છૂટીને અંદરમાં આવે તો આત્મા થઈ જાય, એ ઉપયોગ જ આત્મારૂપ થઈ જાય છે. અંતર્મુખ થાય તો અંતર્મુખ થયેલો તે ઉપયોગ આત્માકાર છે. એક જ સમયમાં જો એવું ઉપયોગ બહિર્મુખ દિશામાંથી અવકાશ પ્રાપ્ત કરીને અંતર્મુખપણે થાય તો અંતર્મુખપણે થાય ત્યારે આત્મારૂપે થઈ જાય. શું પહેલા કહ્યું કે પ્રદેશે પ્રદેશેથી જીવ સંસાર બાજુ વર્તી રહ્યો છે, સર્વ પ્રદેશેથી, એટલે પૂરેપૂરો ડૂબેલો છે. હવે શું કરવું? આંખો ડૂબી ગયા પછી કરવું શું? ઉપયોગમાં એક અંશ લીધો, ઉપયોગમાં નિવૃત્તિ લે, ઉપયોગને નિવૃત્ત કર અને ઉપયોગને અંતર્મુખ કર. આત્મા પ્રગટ થશે કે જે આત્મા આત્માપણે થયેલો ઉપયોગ જે સિદ્ધ પદનું અનન્ય કારણ છે, મોક્ષ પદનું એ અનન્ય કારણ છે. એકડો ઘૂંટો સુધી એકડો ધીરુભાઈ આકરો લાગ્યો હતો. નિશાળે 5 વર્ષની ઉંમરે બેઠાડ્યા ઘરેથી વડીલોએ, બાપા વડીલો હોય, પહેલો એકડો ઘૂંટો અને ટીંગા ટોળી કરીને મૂકવા જાય છે ને, છોકરાને ઘર છોડ્યું ન હોય, નિશાળે ન ગયો હોય તો એને કેવી રીતે કરાને મૂક, કેવું આકરું લાગે છે. હે, ટીંગા ટોળી કરે ત્યારે શું એનો અર્થ શું કે એને બિલકુલ 100% જવું નથી, પણ એને પહેલો વહેલો મૂકવા જાય નિશાળે ત્યારે આકરું જ લાગે છે કે નહીં? પછી આકરું લાગે છે, ઘરે આકરું લાગે છે પછી એને, એવું છે. કોઈ બી કર્યું નથી ને એટલે જરા આકરું લાગે છે. એના ઉપર આપણું લક્ષ નથી, એ દિશામાં આપણે ગમન કર્યું નથી. એ દિશામાં ગમન કરવા જેવું છે એવું અંતઃકરણથી અંતરથી સંમત પણ કર્યું નથી. ઉપર ઉપરથી ઘણું કરીએ છીએ, અંતરમાંથી કંઈ કરીએ છીએ, આ સવાલ છે. એટલે આકરું લાગે છે, કાં તો અઘરું છે, કઠણ છે, આકરું છે, પણ એ અરુચિ આકરું લાગે છે. જ્ઞાનીઓએ રુચિ નથી, જ્ઞાનીઓએ એ પ્રકારના પરિણામનું વિશ્લેષણ કર્યું છે કે જેને એ કઠણ લાગે છે, આકરું લાગે છે, ન થઈ શકે એવું લાગે છે, એ અરુચિના પરિણામ છે. એને જે કાર્યની રુચિ હોય ને એ ગમે એવું કઠણ હોય ને હોય તો કે નહીં, આપણે તો એ કરવું જ છે, ગમે એમ કરીને કરવું જ છે, આપણે કરવું જ છે, અશક્ય ને શક્ય કરવા મથે છે કે નહીં? સંસારમાંથી તો કોઈ રીતે સુખ મળવાનું છે, જ્યાં સુખનો અસ્તિત્વ નથી ત્યાંથી સુખ મળવાનું છે, હયાતી નથી સુખની ત્યાંથી સુખ મળવાનું છે, તો સુખ મેળવવા માટે કેટલો પ્રયત્ન કરે છે? તો અશક્યને શક્ય કરવામાં એને કઠણ નથી લાગતું, પણ જ્યાં સુખ છે ત્યાંથી સુખ લેવું છે તો કઠણ લાગે છે. તો એ કાર્યની રુચિ નથી એમ, એમાં સીધું છે. અને જ્ઞાનીઓએ પોકારી પોકારીને કહ્યું છે કે સરળ છે, સત સરળ છે, સત સુગમ છે, અને સતની પ્રાપ્તિ સર્વત્ર થાય છે, સર્વત્ર હોય છે. આવું પોકારી પોકારીને કહે છે અને પોતે પામીને કહે છે કે અમે પણ એક દિવસ તો તમારા જેવા જ હતા. અરે તમારા જેવા નહીં, તમારાથી પણ હલકા પરિણામ વાળા અમે હતા, હલકી યોગ્યતા વાળા પણ અમે હતા. અનંતકાળ તો જીવનો સંસારમાં જીવ્યો છે, ત્રસમાં તો 2000 સાગર વધુમાં વધુ જીવ એક સાથે રહ્યો છે. કોઈ તો પોતે તો અનેક વાર એ પહેલા પણ યોગ્ય છે, નિગોડમાં પોતે ઘણો કાળ કાઢ્યો છે, તો નિગોડને યોગ્ય પરિણામ કર્યા વિના એ નિગોડમાં ગયો પોતે કે નહીં? પરિણામ ક્યાં કર્યા ત્યારે, એ તો વાસ્તવિકતા છે. તો એ જ્ઞાનીઓ કહે છે કે ભાઈ અમે પણ આવી રીતે હતા, તારા જગ્યાએ નહીં, તારે કરતા પણ હલકી યોગ્યતામાં હતા. અમે તને કહીએ છીએ કે સત સરળ છે ને સુગમ છે, કઠણ નથી ભાઈ, તારા ઘરની વાત છે અને તું કરી શકે એવી વાત છે. હું કરી શકું ને તું ન કરી શકે એનું શું કારણ? મારી તારી જાતમાં તો ફેર નથી, તો હું કરી શકું ને તું ના કરી શકે એવું શું કરવા હોય શકે? એવું છે ને, એવું માનીશ નહીં, એવી આડ મારીશ નહીં, એમ કેવું છે, એવું અભિપ્રાયને આડ ન રાખે. તે આકર્ષણથી ઉપયોગ જો અવકાશ પામે, જે સમયે અવકાશ પામીને અંતર્મુખ થાય, તો તે જ સમયે તે આત્માપણે થાય છે, તે જ સમયે આત્માપણે થાય, બીજો સમય ઉધાર નથી. એટલો બધો ધર્મ રોકડ્યો છે, એટલો બધો રોકડ્યો છે. તે સમયે આત્માને વિશે તે ઉપયોગ અનન્ય થાય છે, આત્માપણે થાય છે અને આત્માને સાથે અભેદ થાય છે, અન્યપણે ન રહેવું તે અનન્ય, એને અનન્ય કહે છે. તે જ સમયે આત્માને વિશે તે ઉપયોગ અનન્યતા ધારણ કરે છે, અભેદતા ધારણ કરે છે અને કૃતકૃત દશાનો અનુભવ કરે છે, પોતે કૃતકૃત થઈ જાય છે. એ આદિ જે અનુભવ વાર્તા, આ પ્રકારની જે અનુભવની વાર્તાઓ છે, અનુભવનો વિષય છે, એ જીવને સત્સંગના દ્રઢ નિશ્ચય વિના પ્રાપ્ત થવી અત્યંત વિકટ છે. આવી જે અનુભવની વાણી છે, અનુભવની વાર્તા છે, એ કયા જીવને પ્રાપ્ત થાય છે? અનુભવનો વિષય કયા જીવને સુવાય છે, કયા જીવને અંતરમાં રૂચે છે? કે જેને સત્સંગનો દ્રઢ નિશ્ચય વર્તે છે એને એ સુવાશે, બીજાને નહીં સુવાય. એને એમ થશે કે આ બધું હું આત્મા આત્મા કરે છે, પણ કોઈ મદદ કરવાને લાયક હોય, એને મદદ કરવાની હોય, કાંઈ કાંઈ બી હે એવું બધાના બધાના ઉપયોગમાં આવી શકાતું હોય એવી કાંઈ વાત કરો, લોકોની મુશ્કેલી દૂર કરવાની વાત કરો. અત્યારે કેટલી બધી મોંઘવારી વધી છે, ગરીબ માણસોને મદદ કરવાની વાત કરો. એ આવી બધી રોજ આત્માની આત્માની વાતો કરીને ઊભા થઈ જવાનું, આત્માની વાતો કરીને ઊભા થઈ જવાનું, એમાં શું કરે છે આ બધા એમ થાય? તો એને એ વિકટ છે. આવી અનુભવની જે વાત છે જેનાથી આત્માનો ઉદ્ધાર થઈ જાય, સંસારનો નાશ થઈ જાય, આખા સંસારનો નાશ થઈ જાય એટલે અનંત કાળના જન્મ મરણના અને સર્વ પ્રકારના દુઃખનો જેમાં નાશ થઈ જાય છે, એનું નામ અનુભવની વાર્તા છે. અને સત્સંગ એનું નામ છે કે જ્યાં અનુભવની વાર્તા ચાલે છે એનું નામ સત્સંગ છે. જ્યાં સ્વાનુભૂતિનો માર્ગ અને સ્વાનુભૂતિનો વિષય ન ચર્ચાતો હોય, ન સત્સંગની અંદર એ વિષય ઉપર વિચાર વિનિમય થતો હોય, તો એ સત્સંગ નથી, તે અસત્સંગ છે અથવા કુસંગ છે. અનુભવની વાર્તા હોય ત્યાં જ સત્સંગ છે. અનુભવનો મહિમા, અનુભવ કેમ પ્રાપ્ત થાય એ સંબંધીની ઊંડી વિચારણાની મીમાંસા અને અનુભવ સંબંધીના ચારે પડખાનું વિશ્લેષણ થઈને એ અનુભવ પ્રાપ્તિ તરફ જવાનો પ્રયત્ન અને વલણ, એવું જ્યાં વાતાવરણ હોય એને સત્સંગ કહેવામાં આવે છે. પછી સંપ્રદાય ગમે તે હોય, દિગંબર સંપ્રદાય હોય એટલે એમ હોય એમ નથી, આવું હોવું જોઈએ, એમ આ હોવું જોઈએ, તો એ મૂળ માર્ગ છે, એ મૂળ વસ્તુ છે. નહીતર તો બધું બહારનું ખોખું બદલાઈ જાય છે, પરિસ્થિતિ આખી બીજી થઈ જાય છે. બીજે તો આ ચીજ જ નથી અનુભવને, દિગંબર સિવાય બીજે તો આ ચીજ જ નથી. પણ દિગંબરમાં પણ જ્યાં સંપ્રદાય બુદ્ધિ થઈ ગઈ, અથવા જ્યાં જ્યાં ટોળું થઈ ગયું ત્યાં ત્યાં સંપ્રદાય બુદ્ધિ થઈ ગઈ કે અમે સોનગઢ વાળા, અમે કાંજી સ્વામી વાળા, અમે દિગંબર વાળા, અમે ફલાણા વાળા, પણ જ્યાં અનુભવની વાર્તા ને અનુભવ સંબંધીનું વાતાવરણ નથી ત્યાં બધી સંપ્રદાય બુદ્ધિ થઈ જાય છે. અને જ્યાં જ્યાં સંપ્રદાય બુદ્ધિ થઈ જાય છે ત્યાં ત્યાં અનેક પ્રકારના અનિષ્ટ ઉત્પન્ન થઈ જાય છે. હા, સંસાર કરતા વધારે ખરાબ છે, સંસારી છે ને પણ સંસાર કરતા વધારે ખરાબ છે. સંસારમાં તો જીવ હલકા પરિણામ કરે છે, ધર્મના ક્ષેત્રમાં આવીને જયારે પરિણામ બગાડે છે ત્યારે એ પરિસ્થિતિ સામાન્ય સંસારી જીવો કરતા વધારે ખરાબ થાય છે. જે તરવાનું સ્થાન છે ત્યાં ડૂબવાની પ્રવૃત્તિ છે, ઓલા પણ તો તરવાનું સ્થાન નથી, ડૂબવાના સ્થાનમાં ડૂબવાની પ્રવૃત્તિ છે. તો એને તો ડૂબવાનું સ્થાન છૂટીને તરવાના સ્થાનમાં આવવાનો અવકાશ છે, પણ જે તરવાના સ્થાને ડૂબવાની ના પરિણામ થાય તો પછી ત્યાંથી તો એ બીજો કોઈ જગ્યા બાકી ન રાખે, એ પરિસ્થિતિ વધારે ખરાબ. એટલે કે છે કે જેણે સત્સંગ નિશ્ચયપણે જાણ્યો, એ નિશ્ચય દ્રઢ નિશ્ચય કર્યો છે કે મારે જ્યાં સતની પ્રાપ્તિ થાય એવા જ સંઘમાં રહેવું છે, એ સિવાયનો મારે સંઘ ન જોઈએ, અને એવા દ્રઢ નિશ્ચય વિના એને અનુભવની જે વાર્તા છે એ સંબંધીનું પ્રાપ્ત થવું, એ સંબંધીની એ દિશાની સમીપ જવું, એ દિશામાં વળવું, એ અત્યંત વિકટ છે. એ સત્સંગ નિશ્ચયપણે જાણ્યો છે એવા પુરુષને તે સત્સંગનો યોગ રહ્યો, એ દુષ્મ કાળને વિશે અત્યંત વિકટ છે. હવે આ કાળની વાત કરી છે કે આ કાળમાં તે સત્સંગ નિશ્ચયપણે જાણ્યો છે, સત્સંગનું સ્વરૂપ જાણ્યું છે, સત્પુરુષ છે એને ઓળખાશે, એવા પુરુષનો અથવા સત્પુરુષનો સત્સંગનો યોગ રહેવો તે આ દુષ્કાળને વિશે અત્યંત ઉપર છે. અમારે 3 દિવસ પહેલાં સોનગઢમાં મીટિંગ કરી હતી રાત્રે વિદ્વાનોની, તો એક વાત ખ્યાલમાં આવી હતી કરી કે ગુરુદેવના ગુરુદેવને પ્રત્યે શ્રદ્ધાન્વિત છે એવા આપણા આપણી જે મુમુક્ષુઓની સંખ્યા છે એ આખા હિન્દુસ્તાનમાં સૌથી વધારે મુંબઈમાં છે. આખા મુંબઈની સંખ્યા જુઓ અને બીજી બાજુ આખા ગુજરાતની સંખ્યા જુઓ તો 50-50% થઈ જાય એવું છે. 50%માં આખું ગુજરાત આવે, 50%ની અંદર એકલું મુંબઈ આવે, બીજે તો પછી એથી ઓછી છે. પછી એમપીમાં જાઓ, રાજસ્થાનમાં જાઓ, યુપીમાં જાઓ, બીજા પ્રાંતમાં જાઓ, આ તો બોર્ડરના પ્રાંત છે, એથી આગળ જાઓ તો એથી ઓછી છે. કેમ કે દૂરથી લોકો આવી શકે પણ નજીક ના હોય એને સમાગમ વધારે રહ્યો. ગુરુદેવનું પણ આમાં આવાગમન મુંબઈથી ગુજરાતની અંદર એક દાદર મંદિરમાં વાંચન ચાલે છે, નેમચંદભાઈ રખ્યા તો હવે તો વૃદ્ધ ઉંમર ત્યાં થયા છે, પણ છતાં શરીર કામ કરે છે ત્યાં સુધી સ્વાધ્યાય કરે છે. મળ્યા હતા મને 6 મહિના પહેલા, તો મને આંખ ને કાન બંનેની તકલીફ થઈ ગઈ છે અને થોડા વખતમાં એવું લાગે છે કે બીજા વાંચશે ને હું એના ઉપર સ્પષ્ટીકરણ આપીશ. મારે વિંચાશે નહીં આંખે, એવી આંખનું કાચું થઈ ગયું છે, ચહેરો ઓળખી શકાતો નથી અત્યારે કોઈ માણસ મળે. હવે આવડે ગુરુદેવનો 50% સમાજ જ્યાં વસે છે ત્યાં જે મુખ્ય સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સંબંધીનું કાંઈક નિમિત્ત થાય એવું કાંઈક વ્યવહાર હોય, બાહ્ય વ્યવહાર હોય, જી તો અંતરની વાત જ જુદી છે, એનું કેટલું દારિદ્ર્ય છે આપણે ત્યાં, કેટલી પુઅર કન્ડિશન છે આપણે, એ વિચારવા જેવો વિષય છે. બધા વિચારવા બેઠા હતા આ દિશામાં કે ગામે ગામ જ્યાં જ્યાં ગુરુદેવનું મંડળ હોય મંદિર હોય ત્યાં સ્વાધ્યાય તો થવો જોઈએ અને એ સ્વાધ્યાય થાય એના પ્રયત્નો કરવા માટે ત્યાં વિચારણા ચાલી હતી. 2 કલાક વિચારણા ચાલી હતી, કેટલાક સારા નિર્ણયો પણ લીધા છે એ દિશામાં. પણ વર્તમાન પરિસ્થિતિ તો ઘણી જ મોટા ભાગના મંદિરોમાં સ્વાધ્યાય નથી ચાલતા, નાના નાના ગામમાં તો આપણા મુમુક્ષુઓના ઘરો બંધ થઈને એ લોકો મોટા મોટા શહેરમાં આવે છે, કોઈ મુંબઈ કોઈ અમદાવાદ દેશ દેશાભરમાં ચાલ્યા ગયા. એક વખત લાઠીમાં જાઉં જલાલી હતી, આજે લાઠીમાં એક ઘર છે. આ પરિસ્થિતિ એવી જ રીતે ઘણા મંડળોની અંદર સ્વાધ્યાય નથી થતો. મંદિર છે ભગવાનનું પણ સ્વાધ્યાય નથી થતો, કોઈ સ્વાધ્યાય કરનારા નથી, સ્વાધ્યાયમાં રસ લેનારા નથી. જ્યાં મંડળ અને મંદિર છે ને સ્વાધ્યાય છે ત્યાં પણ સ્વાધ્યાયની અંદર ઉપસ્થિત રહેનારા એ પણ સંખ્યા ઘણી પુઅર છે, ઘણું દારિદ્ર્ય છે આ વિશે. બીજી ભાષામાં કહીએ તો ગુરુદેવની આજ્ઞા કોઈને માનવી નથી એવી આપણે ગુરુદેવના કહેનારા અનુયાયીઓની પરિસ્થિતિ છે કે આપણે ગુરુદેવના અનુયાયી એમ કહેવડાવવા આપણે તૈયાર છે, ગુરુદેવની આજ્ઞા માનવા આપણે તૈયાર નથી. આ આપણી પરિસ્થિતિ છે. વાત ચાલ રહી હૈ કે ઇસ કાલ મેં સત્સંગ વિકટ હૈ, યે પરિસ્થિતિ અપને ગુરુદેવ કે સમાજ મેં ભી બિલકુલ ખુલ્લી પરિસ્થિતિ હૈ. ગાંવ ગાંવ મેં મંદિર મંડળ હોને પર ભી વહાં સત્સંગ ઉપલબ્ધ નહીં હૈ, सत्संग तो ऐसा नहीं है कि वांछनकार होवे तो ही सत्संग हुए, ऐसा नहीं है। वांछनकार नहीं हुए, विद्वान नहीं हुए तो मुमुक्षुओं को परस्पर मिल करके ये अनुभव की वार्ता के विषय में विचारणा, जिसको सुविचारणा कहते हैं, ऐसी कोई सुविचारणा कर लेनी चाहिए, ऐसी सुविचारणा करनी चाहिए। पढ़ेंगे आपस में मिलने की कौन सी आवश्यकता है, तो इसमें थोड़ा फर्क पड़ता है कि ग्रंथ पढ़ते पढ़ते कोई बात समझ में नहीं आई या उल्टी सुल्टी अन्यथा समझ में आई तो इसको तो खुद को तो पता चलेगा नहीं पढ़ने वाले को। अगर आमने सामने बैठे हैं उनको तो हमारा ध्यान नहीं जाएगा तो आपका ध्यान जाएगा इसके पर। तो आप ये बात करते हो लेकिन हमको तो यहाँ ऐसा लगता है, जरा अपन विचार करें साथ में बैठ करके। ऐसा नहीं है कि मैं सही हूं तुम खोटे हो, तुम्हारी गलती है मेरी भूल नहीं है, ऐसी बात नहीं है। अपन विचार करें साथ में बैठ करके, मुझे ऐसा लगता है आपको ऐसा लगता है, तो अपन इसको चर्चा करें। चर्चा में भी अपने को समाधान नहीं हो तो कोई विशेषज्ञ हो इसके लिए ये बात पेंडिंग रख ले गए, या कोई ज्ञानी के लिए पूछने के लिए ये बात को पेंडिंग रख ले गए। ऐसा करके अनुभव का वार्ता के विषय में सत्संग हो गए आपस में तो ये बहुत लाभ का कारण है। ऐसा ज्ञानियों ने अनुभव पूर्वक इस विषय को समझ करके ज्ञानियों ने अनुभव पूर्वक सत्संग की आज्ञा दी है, ये ज्ञानी की आज्ञा है। श्रीमद जी बार बार लिखते हैं, हर पत्र में लिखते हैं, ये कोई फालतू तो नहीं लिखते हैं, ये तो जबरदस्त विचक्षण और अनुभवी पुरुष थे। जैसे गुरुदेव के शब्द में कहें तो पिछले सैकड़ों वर्ष में ऐसा पुरुष नहीं हुआ है, ऐसा गुरुदेव कहते थे कि पिछले सैकड़ों साल में ऐसा पुरुष नहीं हुआ है। तो यही कहते हैं कि जिसको सत्संग करना ही चाहिए, जीवन में खाना है पीना है आराम करना है नींद लेना है या अपना आजीविका के लिए व्यवसाय करना है, कुछ प्रवृत्ति करना जरूरी है, ये सभी आवश्यकताओं से सत्संग की आवश्यकता जिसको ज्यादा लगी है उसको सत्संग का दृढ़ निश्चय रहेगा। वरना ये कहेंगे कि भाई आज तो हमको ये काम आ गया ना, इसलिए हम सत्संग में नहीं आए, हम स्वाध्याय में नहीं आए, आज हमारे यहाँ थोड़ा ये हमारे सगे आ गए, हमारे वो आ गए, हमारे यहाँ वो टेलीफोन आ गया, हमारे यहाँ कुछ बाजार का घर का चीज वस्तु लेने के लिए जरूरी था तो हम जल्दी चले गए, कभी कभी तो सब्जी लेने के लिए दूर चले जाते हैं। अरे भाई सब्जी तरकारी से भी कोई गई बीती बात है, कोई इससे भी नीचे कूटी की बात है क्या? तो जिसको प्रधानता नहीं है, मुख्यता नहीं है स्वाध्याय आदि के सत्संग के, इसका इसको तो ये अनुभव की वार्ता समझ में नहीं आएगी। अगर सत्संग में बैठेगा तो भी उसको अनुभव की वार्ता समझ में नहीं आएगी, अगर क्षोभम होगा और समझ में आएगी तो उसकी कीमत नहीं आएगी, उसका मूल्य नहीं आएगा, उसकी प्रधानता नहीं होने का। तो ये तो समझ में आई फिर भी नहीं समझ में आई बराबर है, इसका कोई मूल्य है नहीं। तो इसलिए कहते हैं कि ऐसे अनुभव की वार्ता उस जीव को सत्संग के दृढ़ निश्चय बिना, सत्संग होना ही चाहिए जीवन में, ज्यादा से ज्यादा होना चाहिए, अधिक से अधिक सत्संग में समय और शक्ति व्यतीत करनी चाहिए, ऐसा अभिप्राय को दृढ़ निश्चय कहते हैं। ऐसा दृढ़ निश्चय बिना सत्संग की प्राप्ति और अनुभव की वार्ता की प्राप्ति होना अत्यंत विकट है। यह सत्संग निश्चय रूप से जाना है, ऐसा सत्संग, यह सत्संग जिसमें अनुभव की वार्ता होती है, जहां निश्चय रूप से इसका निश्चय स्वरूप जिसने जाना है, ऐसा पुरुष का ऐसा पुरुष को तेज सत्संग का योग रहना ऐसा सत्संग का ऐसा स्वरूप है ऐसा जाना है, और उसकी ऐसा जाना है उसकी क्या हालत होती है कि उसको सत्संग की अत्यंत अत्यंत भावना रहती है, बहुत भावना रहती है कि कहीं भी सत्संग मिले मैं मेरी कुछ मुश्किली है उसको गौण करके, मेरी तकलीफों को मैं गौण करके सत्संग में रहूंगा। ऐसा सत्संग की जिसको भावना हुई है, सत्संग का मूल्य जिसको बहुत हुई है, ऐसा जीव को भी सत्संग का योग मिले ऐसा काल नहीं है इधर, उसको भी बहुत दुर्लभता से सत्संग मिले ऐसा ये काल है। मैंने पैसा मिल जाना, सत्ता मिल जानी, बहुत कुछ अनुकूलताओं की प्राप्ति हो जानी, अनेक प्रकार की ये सब सुलभ है, सत्संग इतना सुलभ नहीं है। ये बात समझे बिना एक अक्षर भी पल्ले पड़ने वाला नहीं है, कुछ भी पढ़े कुछ भी सुने एक अक्षर भी उसको उसको पल्ले पड़ने वाला नहीं है, ये परिस्थिति होती है। ऐसा ये निकृष्ट काल है, क्योंकि जहां अनुभव की वार्ता हो ऐसे अनुभव की वार्ता की रुचि वाले जीव ही बहुत कम है, इस काल में ऐसे जीव ही बहुत कम है, तो ऐसे जीव कम होने से इसकी दुर्लभता हो गई है, ये बात है। हमारे गांव के संबंधी आए थे, मैं पूछा कि भाई आपके यहाँ साझा चलता है कि नहीं चलता है, पहले तो चलता था आजकल चलता है कि नहीं चलता है, पूछा था। अभी वहां तो मिले ना बहुत से लोग, तो पूछा था आपके गाँव में मंदिर है, अरे स्वाध्याय चलता भी था आजकल चलता है कि नहीं चलता है, हम ऐसे समाचार पूछ लेते कभी कभी कोई मिल जाते नहीं तो उसने बस इतना बात कर ली, तो कहा पहले तो चलते थे अब नहीं चल रहे हैं, क्या क्या कारण है? कारण यह है कि अभी संख्या हमारी कुछ घट गई है, कुछ लोग बाहर चले गए, कुछ उम्र हो करके विदाई हो गए, और कुछ संजोग वसात बाहर गए, तो हमारे घर की संख्या कट गई है। तो भले कुछ कम घर हो इसमें क्या है, आपस में बैठकर चर्चा वार्ता करो, गुरुदेव का प्रवचन है सुनो, इस पर से चर्चा वार्ता करो, मात्र सुनते रहो ऐसा नहीं है, पढ़ते रहो ऐसा नहीं है, आपस में विचार विमर्श करो। तो कहीं बात तो आपकी अच्छी है, सुझाव अच्छा है, लेकिन मन होना चाहिए इसके लिए, चाहना होनी चाहिए, भावना होनी चाहिए, दिल हो, जो भी थोड़े हैं उसमें वो भाव नहीं रहा है, दर्शन करने को आता है दर्शन करके चले जाते हैं, मंदिर आधा घंटा घंटा खुला रहता है फिर बंद हो जाता है, क्योंकि आने वाले कम है, दर्शन हो गया पुजारी को मालूम पड़ता है, वो घंटा डेढ़ घंटा ठहरता है कि ठीक है वो आ गया, उसका घर वाला आ गया, उसके घर वाले गए, उसका ठीक है उसका, तब चलो मंदिर करो बंद बात करता हूँ, ये हालत हो गई। ऐसे गाँव गाँव में हमारे यहाँ भी गुरुदेव की जो खास आज्ञा थी उस आज्ञा के अनुरूप परिस्थिति नहीं रही है, परिस्थिति नहीं रही, इसका कारण दूसरे कोई लोग नहीं है, हम ही इसके कारण है, हमारी जो रुचि है वो इस विषय में समाप्त हो गई है, हमारी रुचि उल्टी हो गई है, हमारी रुचि बिगड़ गई है, इस कारण से हम सत्संग नहीं कर पाते हैं, सत्संग हमारे यहाँ कम हो गया है, कम होते जा रहा है, यही कारण है। फिर सुभाष भाई को अंगतिक बात सुझाव दिया है कि जिस चिंता के उपद्रव से तुम उलझन में हो, मुंझवण में हो, यह चिंता उपद्रव कोई आपकी शत्रु नहीं है। देखिए बहुत भाग्यशाली जीव है, बहुत पात्र जीव है सुभाष भाई, तो उनको ही उनके अंगत जीवन में इतने रस लेते हैं, ज्ञानी कभी किसी के व्यक्तिगत जीवन में रस नहीं लेते, कोई तो अपनी अपनी योग्यता अनुसार कुछ भी करते रहे ज्ञानी इसमें माथा नहीं मारते, उसको समय नहीं है इतना, वो अपने काम में पड़े हैं तो उसको कोई, लेकिन कभी कभी कोई तीव्र रुचि वाला हो, अच्छी पात्रता वाला हो, इसके प्रति उनकी करुणा दृष्टि, उसकी कृपा दृष्टि विशेष रूप से हो जाती है, ये एक कुदरती परिस्थिति है। ऐसी परिस्थिति सौभाग्य भाई और श्रीमद जी के विषय में थे। कुदरती सौभाग्य भाई का नाम ही सौभाग्य भाई है। अच्छा भाग्य जिसका हो, अच्छी जिसकी होनहार हो, उसको सौभाग्य कहते हैं। तो ये वास्तव में वाकई वे सौभाग्य थे। हालांकि उसकी वर्तमान परिस्थिति आर्थिक दृष्टि से बहुत कमजोर थी, दारिद्र था आर्थिक दृष्टि से। सामान्य तौर से दारिद्रता नहीं हो गई, इतनी दारिद्रता थी कि जिसमें इज्जत का सवाल हो जाए, खाने पीने के की समस्या खड़ी हो जाए, कुटुंब को खिलाने पिलाने की समस्या, आजीविका की समस्या हो जाए, ऐसी दारिद्र परिस्थिति में थे। वो जानते थे, कभी कहते भी थे। उस विषय में एक पंक्ति में बहुत सुंदर सूचना की है कि जिस चिंता और उपद्रव से आपको निवारण होती है, यह चिंता और उपद्रव आपकी कोई शत्रु नहीं है। अब इस तरह से कभी नहीं देखो, बहुत गहरा परमार्थ है इस विषय में। ऊपर ऊपर से ये बात सीधी सादी लगती है, ऐसा नहीं है। हम विचार करें इस पंक्ति पर, एक वचन पर विचार करें कि प्रतिकूलता आती है तो जीव को एकदम द्वेष युक्त परिणाम हो जाता है। जैसे कोई निंदा करते हो तो द्वेष आता है कि तुम अब हमारी बुराई करते हो क्या, ऐसा लग जाता है। तो ये प्रतिकूलता, ये भी एक प्रतिकूलता है। और कुछ भी प्रकार के प्रतिकूल संजोग आखिर में प्रतिकूलता है कि जिसके प्रति अणगमाव और द्वेष हो जाता है। और शत्रु के प्रति क्या होता है, द्वेष होता है। ये कोई शत्रु नहीं है तुम्हारा, प्रतिकूलता है कोई तुम्हारी शत्रु नहीं है, ये तो अच्छी चीज है। मुमुक्षु के लिए, साधक के लिए ये अच्छी चीज है, ये बुरी चीज नहीं है। ये बिठाना थोड़ा कठिन, दूसरों के लिए बिठाना तो ठीक है, लेकिन अपने आप के लिए बिठाना थोड़ा कठिन है, मेरा ये कहना का। दूसरे के लिए तो हम कहें कि भाई तुमको प्रतिकूलता आई तो तुम समाधान रखो, नहीं भाई कि आपका पूर्व कर्म ऐसा होगा इसलिए ऐसा हुआ, इसमें आप काय तो गड़बड़ी करते हो, परिणाम क्यों बिगाड़ते हो, ऐसा कहेंगे। समझे, लेकिन अपने आप पर ये प्रतिकूलता आ जाए तो परिणाम बिगड़ जाता है। तो एक बहुत सुंदर टोन है इसमें कि किसी भी प्रतिकूलता कोई शत्रु नहीं है कि तुम द्वेष कर रहे हो। वास्तव में तो संसार में ऐसी प्रतिकूलता आने से संसार का स्वरूप अच्छी तरह विचारने का एक योग और एक प्रसंग प्राप्त होता है। इसलिए ऐसा ऐसे प्रसंग में आत्मसाधन अधिक तौर से सूझता है और प्रवृत्ति कर सकते हैं, इसलिए सुखदायक है। शत्रु तो नहीं है किंतु ये मित्र है, ऐसी बात है।
मित्र है
ये, मित्र है, शत्रु नहीं है लेकिन ये मित्र है, क्योंकि मित्र है वो सहाय करता है, तो उसने सहाय कर दी हमारे कि अच्छा हुआ ऐसा प्रतिकूल प्रसंग आया। तो हमारे लिए तो इस संसार का स्वरूप और आत्मसाधन के विषय में अधिक गहराई में जाने के लिए हमको एक और प्रसंग मिल गया, एक अधिक प्रसंग हमको मिल गया। हमको तो ये हमारे लिए तो ये उपकारी बात हो गई। जैसा मित्र उपकार करता है, ऐसा प्रतिकूल प्रसंग उपकार कर लेता है, मुमुक्षु को ऐसा हो जाता है। आ गया 447 का पत्र इसी मुद्दे पर है, इसी विषय पर तो सारा पत्र है। लेकिन ज्ञानियों का दृष्टिकोण, सत्पुरुषों का दृष्टिकोण कितना सम्यक है, और सम्यक है इसका नाम क्या है कि जहां समस्त संसार मुंझवण का अनुभव करे, दुख का अनुभव करे, प्रतिकूलता में द्वेष का परिणाम हो जावे, उसी समय ये आत्महित के में लग जाते हैं। आत्महित का उसको यही कारण पड़ता है, इसी का नाम सम्यक है। सम्यक शब्द तो बहुत आसान हो गया है हमारे यहाँ, लेकिन इसी का नाम सम्यक है। ऐसी सम्यक परिणाम की जो चाल है ज्ञानियों की, सत्पुरुषों की, इस साल का अधिक से अधिक और सूक्ष्म से सूक्ष्म और अनेक तरह तरह का पहलू इस पत्रों में श्रीमद जी के वचनों में पड़ा है। श्रीमद जी का जो वचनामृत है इसमें ये बात सबसे ज्यादा आई है और ये बात सबसे ज्यादा परमार्थ मार्ग के लिए अनुकूल है। आत्मा अनंत गुण का पिंड है ऐसा जो अध्यात्म का विषय है वो तो हम जल्दी से इस बात पर सम्मत हो जाएंगे, लेकिन ऐसी बातों में हमको सम्मत होना कठिन हो जाएगा। अगर सम्मत हो जाएंगे तो हमारा हित हो जाएगा, और वो बात तो हम स्वीकार कर लेंगे लेकिन हमारा हित हुआ नहीं है, तो कुछ कारण भी है इसके पीछे। इसका यही कारण है कि सम्यकता से इसके जो पहलू है वो हम समझे नहीं, इसलिए वो बात भी अनंत गुण का पिंड को भी हम ठीक तरह से समझे नहीं है, सम्यक प्रकार से समझे नहीं है, ये बात है। इस पर तो चर्चा करनी है, अपनी जो ये तैयारी चल रही है तो इसी मुद्दे पर तो चर्चा करके उसका डेवलप से स्वीकार करना है। ये चीज क्या है श्रीमद जी के वचनामृत के जितनी गहराई से विचार करते हैं, इस विषय में जितनी गहराई में उपयोग चलता है उतना ही इनके प्रति भक्ति बढ़ता है, श्रीमद जी के प्रति उतनी ही भक्ति बढ़ती रहती है। यही हालत है इनके वचनामृतों के स्वाध्याय का। देखिए क्या बात कर दी है, बात तो लगी है सामान्य संसारिक, ये तो आर्थिक प्रतिकूलता नहीं लेना, ये तो ये प्रसंग हुआ है सौभाग्य भाई को, लेकिन किसी भी प्रकार की प्रतिकूलता है आओ आमंत्रित करो, मुमुक्षु तो प्रतिकूलताओं को आमंत्रित करो, अनुकूलता की आतुरता में अपेक्षा में मत जियो। ये तो कोरा ही कोरा केवल एकांत अर्थ ध्यान है, ये अर्थ ध्यान में तो कर्म बंधन के सिवाय कुछ लाभ नहीं, अधोगति के सिवाय कुछ लाभ नहीं है। तो प्रतिकूलता तो मुमुक्षुओं के लिए संसार को संसार में से तिरने के बराबर एक प्रसंग हो जाता है, तिरने के लिए अच्छे का अच्छा प्रसंग है। तो सौभाग्य भाई को ये कहते हैं और सौभाग्य भाई ने तो अपना हित कर ही लिया, इस सत्पुरुष के समागम से उसने तो अपना अनंत काल का निविड़ा कर लिया। तो इस पर से हमें भी श्रीमद जी ने तो भले ही सौभाग्य भाई को कहा हो, हमने तो उसने उसको कहा ऐसा स्वाध्याय नहीं करना है, ये तो हमको कैसे लागू पड़ता है, हमारे जीवन में प्रतिकूलताएं आती है कि नहीं आती, कि सभी को आती है, हम इस वक्त क्या करते हैं, हम मुंझाते हैं, हमको द्वेष हो जाता है, हमको क्या अणगमा, मैंने अणगमा होता है वही द्वेष है, कुछ कोई बोले नहीं बोले दूसरी बात है, लेकिन अंदर में परिणाम होता है तो बात तो हुई पूरी, तो इससे ये बात निकलती है। मित्र बनाया कि नहीं बनाया गिरीश कुमार ने, अभी तो ये नमो लोहे सब सिद्धांत में विराजमान है, गिरीश कुमार जी का आत्मा कहाँ है अभी, बनाए कि नहीं बनाए, वो भी इनके ससुर थे, दूसरे तो कोई नहीं थे, और अनुकूलता प्रतिकूलता तो जहां भी थोड़ा बहुत समझ है वहीं होती है ना, बिल्कुल समझ नहीं है वो कौन किसके सामने दिखता है, दिखता है कोई किसी के सामने, बहुत सी बस्ती होती है शहर में जहाँ थोड़ा भी संबंध है वहीं अनुकूलता प्रतिकूलता की गड़बड़ी चलती है। तो कहते कि ठीक है प्रतिकूलता तो आओ, मुमुक्षु जी उसको आमंत्रित करता है हमेशा, और कहते हैं ज्ञानी सत्पुरुष के लिए कोई चिंता का विषय नहीं है क्योंकि ये शत्रु नहीं है, और सन्मार्ग में कोई शत्रु होते ही नहीं, मुमुक्षुओं को कोई शत्रु होते ही नहीं, जिस मुमुक्षुओं को सन्मार्ग पर चलना है उनके लिए तो कोई शत्रु होते भी नहीं है, सत्पुरुष को नहीं है और सत्पुरुष के जो आश्रित होते हैं उनको भी नहीं होते हैं, और जो सत्पुरुष के आश्रित होते हैं वही मुमुक्षु हैं, इसलिए उनको तो कोई शत्रु ही नहीं है। ठीक है आप ऐसी बात थोड़ी बात लिखते हैं, कहते हैं सुभाग भाई को, तो आप ऐसी कोई चिंता की बात लिखते हो, उपद्रव होता है उसकी बात लिखते हो, किंतु कोई ज्ञान वार्ता अवश्य लिखना। हमारा तो सत्संग का संबंध है आपके साथ, कोई सांसारिक संबंध तो है नहीं, तो कोई ज्ञान वार्ता कर लेना हमारे साथ। ये हमको बहुत प्रिय है, ज्ञान वार्ता हमको बहुत प्रिय है, अनुभव की वार्ता हमको बहुत प्रिय है, इसलिए हमको ऐसी बात आ कर रहा है। ये हमको हमारे हमारी रुचि का विषय है, हमारी भावना का विषय है। तो हम ये चाहेंगे आपसे कि आप बार बार हमारे साथ ज्ञान वार्ता करते रहेंगे, कि जिससे हमारी जो भावना है और बढ़े और बढ़ते जाए। हाँ, वैशाख शुद्ध तीज का महत्व तो ऐसा है कि इतिहास के पुराण के हिसाब से तो आज भगवान आदिनाथ जी ने तीर्थंकर देव, प्रथम तीर्थंकर देव ने आज इक्षुरस से 6 महीने का उपवास के बाद पारणा किया। श्रेयांश कुमार जी ने आहार दान किया भगवान को, इसका ये महत्वपूर्ण दिन है। भगवान के आदिनाथ भगवान के आहार दान का, प्रथम आहार दान का ये मुख्य दिन है। वो आत्मध्यान में लग जाते थे, 6-6 महीना तक आहार का विकल्प नहीं उठता था मुनि दशा में। 6 महीने के बाद विकल्प उठता था, तो कोई आहार दान करने की विधि नहीं जानते थे, इसलिए अविधि से तो शरीर पड़ जावे तो भी आहार दान नहीं करे मुनिराज, इसलिए वो चले जाते थे वहां पर जंगल में। फिर ये स्वप्न आता है श्रेयांश कुमार को, तो पूर्व हमने हमें ऐसे आहार दान किया था दिगंबर मुनिराज को, तो ऐसे भगवान को आहार दान करते हैं। उनको स्वप्न आता है कि कल्प वृक्ष सुखाता है, और कल्प वृक्ष तो कभी सुखता नहीं है, तो ये क्या विचित्र है। दूसरा वृक्ष तो सुख जावे, लेकिन कल्प वृक्ष तो दूसरों को भी हरा भरा कर देता है, तो खुद तो कैसे सुखे। लेकिन स्वप्न ऐसा विचित्र आया कि अरे ये कल्प वृक्ष सुखता है, इसमें से जाति स्मरण हो जाता है। स्वप्न तो कल्प वृक्ष का आया है, कि ये क्या है, इसमें से जाति स्मरण हो जाता है। जाति स्मरण में पता चलता है कि इस विधि से हमने आहार दान दिया है, तो भगवान को आज आहार दान दिया। ये बात है। हमारे मंदिर जी का भी आज 20वीं साल का वर्षगांठ है, तो आज ये स्वाध्याय के बाद शिखर जी पे ध्वजा का नया ध्वजा लगाएंगे, तो ये अपने लिए भी ये जो भावना का विषय है उसका मंगलिक दिन है।
भगवान।